चरणों की तरा पूजा उपाध्याय का श्री सिद्धांत सुपाठ का मुनिवरा रत्न परमेष्ठिनं प्रतिदिनं कुर्वन्तु वो मंगलम्।
जैन सिद्धांत प्रश्नोत्तरमाला भाग बीजो એમાં પ્રશ્ન 152 કોમ્પ્યુટરમાં પેજ 359 નિશ્ચય સમ્યક જ્ઞાન અને વ્યવહાર સમ્યક જ્ઞાન એમ સમ્યક જ્ઞાન બે પ્રકારનું છે। પ્રશ્ન 152 સમ્યક જ્ઞાન બે પ્રકારનું છે। ઉત્તરમાં અહીંયા કહ્યું છે કે સમ્યક જ્ઞાન કાંઈ બે પ્રકારનું નથી પણ તેનું નિરૂપણ બે પ્રકારથી છે। સમ્યક જ્ઞાનનું નિરૂપણ બે પ્રકારથી છે। સમ્યક જ્ઞાન તો એક જ છે। જ્યાં સાચા સમ્યક જ્ઞાનને સમ્યક જ્ઞાન કહ્યું છે તે નિશ્ચય સમ્યક જ્ઞાન છે। પણ જે સમ્યક જ્ઞાન તો નથી પણ સમ્યક જ્ઞાનનું નિમિત્ત છે અથવા સહચારી છે તેને ઉપચારથી સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે। સમ્યક જ્ઞાન નિશ્ચયથી જે કહ્યું છે તે તો અનુભવથી થતું આત્માનું જ્ઞાન તે સમ્યક જ્ઞાન છે। પોતાના સ્વરૂપનું જ્ઞાન અનુભવ દ્વારા થાય, પહેલા સ્વરૂપનું અવલોકન અને પછી એ વખતે જ સાથે થતું એ જ સમયે થાય કહેવાય પછીથી પણ એ જ સમયમાં થાય એવું સમ્યક જ્ઞાન એટલે પોતાના સ્વરૂપનું જ્ઞાન આત્માનું જ્ઞાન એ સમ્યક જ્ઞાન છે। એ નિશ્ચય સમ્યક જ્ઞાન છે અને એની સાથે રહેલું સહચારી અથવા સહકાર્યકારી જે કહીએ તે જે સાથે રહ્યું છે તે એને વ્યવહારથી અથવા ઉપચારથી સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે। એટલે કે એ વખતે જે માન્યતા વર્તે છે જ્ઞાનની એ માન્યતાને સમ્યક જ્ઞાન કહેવામાં આવે એટલે ઉપચારથી એને સમ્યક જ્ઞાન કહેવામાં આવે। એટલે નિરૂપણમાં એમ આવે કે નિશ્ચય સમ્યક જ્ઞાન છે અને બીજું વ્યવહાર સમ્યક જ્ઞાન છે એવું ઉપચારથી કહેવામાં આવે પણ જે સમ્યક જ્ઞાન અનુભવ દ્વારા છે તે જ સમ્યક જ્ઞાન સાચું સમ્યક જ્ઞાન છે એટલે એ જ સમ્યક જ્ઞાન છે। સમ્યક શબ્દમાં જ સાચો એવો અર્થ આવી જાય એટલે એ જ સમ્યક જ્ઞાન છે। એ સિવાય બીજું છે તે બધો ઉપચાર છે। એ બીજો બધો જે છે તે ઉપચાર છે એટલે અહીંયા કહે છે કે પણ જે સમ્યક જ્ઞાન તો નથી પણ સમ્યક જ્ઞાનનું નિમિત્ત છે અથવા સહચારી છે તેને ઉપચારથી સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે। માટે નિશ્ચય વડે જે નિરૂપણ કર્યું હોય તેને સત્યાર્થ માની તેનું શ્રદ્ધાન અંગીકાર કરવું તથા વ્યવહારના વડે જે નિરૂપણ કર્યું હોય તેને અસત્યાર્થ માની તેનું શ્રદ્ધાન છોડવું। જો અહીંયા સેજ ભૂલ થવા સંભવ છે કે જેને વ્યવહાર નય વડે નિરૂપણ કરવામાં આવ્યું છે એને અસત્યાર્થ માની તેનું શ્રદ્ધાન છોડવું એટલે એ બધું જ્ઞાન ખોટું છે એવો અર્થ નથી। એવો અર્થ અહીંયાથી સમજવાનો નથી। જેમ કે દ્રવ્યશ્રુતનો બધો અભ્યાસ કર્યો અને પછી એ અભ્યાસને આપણે અસત્ય માનીએ ખોટો માનીએ અને એની શ્રદ્ધા છોડવી એમ કહેવાનો આશય નથી। વ્યવહારના વડે જે નિરૂપણ કરવામાં આવ્યું છે એ બધું જ્ઞાન એ ખોટું છે એમ છે એમ નથી કહેવું પણ એ આત્માનું જ્ઞાન નથી એવું કહેવું છે અહીંયા અહીંયા લખવામાં શબ્દ જરા એ રીતે લખ્યા છે, પણ એનો અર્થ અસત્યાર્થ માની તેનું શ્રદ્ધાન છોડવું એટલે અંદર વસ્તુ જે છે એ ખોટી છે એમ કેવું નથી, પણ એ જ્ઞાનની અપેક્ષાએ એને જ્ઞાન કહેતા નથી. આત્માનું જ્ઞાન નથી એટલે એ જ્ઞાન અપેક્ષાએ જ્ઞાન નથી. આત્માનો જ્ઞાન ગુણ જે પોતાના સ્વરૂપનું જ્ઞાન કરે છે અને એ વખતે પોતાના સ્વરૂપથી અન્ય સર્વ પદાર્થો એને ભિન્ન જણાય છે એવું જે જ્ઞાન થાય છે એને સમ્યક જ્ઞાન કહ્યું છે. એટલે પરમાર્થે જે સમ્યક જ્ઞાન કહ્યું છે એ જ્ઞાન અનુભવ સહિત છે. એવા જ્ઞાનને સાચું કહીએ તો એ અપેક્ષાએ અહીંયા જે કહ્યું એનું શ્રદ્ધાન છોડવા માટે, એટલે કે એના તરફની દ્રષ્ટિ છોડવા માટે, એના તરફ દ્રષ્ટિ જાય છે એ દ્રષ્ટિને છોડવી છે અને સમ્યક જ્ઞાનને અપનાવવું છે, એ અપેક્ષાએ અહીંયા એને એમ કહ્યું કે અસત્યાર્થ માની તેનું શ્રદ્ધાન છોડવું. પણ એમ નથી કે એમાં જે વાત આવી છે એટલે કે શાસ્ત્રના નિમિત્તે જે જ્ઞાન થાય છે, સમ્યક દર્શન સમ્યક જ્ઞાન થાય છે, તો એ શાસ્ત્રના નિમિત્તે થાય અથવા તો દેવના નિમિત્તે થાય, એટલે ઓમકાર ધ્વનિ સાંભળીને જે જ્ઞાન થયું હોય ત્યાં સામે જેવું દ્રવ્યશ્રુત છે એવું જ અહીંયા ભાવશ્રુત પ્રગટ કર્યું હોય અને સમ્યક દર્શન સમ્યક જ્ઞાન થાય, તો પછી પેલું જે દ્રવ્યશ્રુત જે સાંભળવામાં આવ્યું બધું ખોટું છે એમ કહેવું નથી. અથવા તો સદગુરુની વાણી સાંભળીએ, ઉપદેશ સાંભળીએ અને પછી એ દ્રવ્યશ્રુતના નિમિત્તે અંતરમાં ભાવશ્રુત પ્રગટ થાય અને આત્મામાં જવાય અને ત્યાં આત્મામાં ઉપયોગ થોડી ક્ષણો પૂરતો સ્થિર થાય છે અને જે જ્ઞાન થાય છે, જે દર્શન થાય છે એ સમકિત, એમાં જે સમ્યક જ્ઞાન થયું એની અપેક્ષાએ પેલું જે ગુરુ પાસેથી શીખ્યા છીએ એ બધું ખોટું છે એમ નથી. એ ગુરુ પાસેથી શીખ્યા છીએ એને ઉપચાર કહ્યો છે માત્ર, અસત્ય તો એ અપેક્ષાએ છે કે એ અનુભવ સહિત આત્માનું પોતાના સ્વરૂપનું જ્ઞાન નથી એ અપેક્ષાથી, પણ એ જ્ઞાન ખોટું છે એમ નથી. સદગુરુની વાણીમાંથી જે આવ્યું છે, તીર્થંકર ભગવાનની ઓમકાર ધ્વનિમાંથી આવ્યું છે, શાસ્ત્રો દ્વારા વાંચીને જે પ્રાપ્ત કર્યું છે, એ બધું જ્ઞાન કંઈક અસત્ય છે એવો કહેવાનો આશય નથી. અહીંયા લખવાની રીત જરા એ રીતે છે એટલે એવું થાય. અને એનું શ્રદ્ધાન છોડવું એટલે વ્યવહાર શ્રદ્ધા તો એવી રહેવાની જ છે, પણ નિશ્ચયથી એ શ્રદ્ધા છોડવાની, કેમ કે ત્યાં ને ત્યાં જ નહીતર એ વાદ વિવાદ કર્યા કરશે જેમ પંડિતો કરતા હોય છે તેવું. પંડિતો જે રીતે કરતા હોય છે કે આખી જિંદગી શાસ્ત્રોનો અભ્યાસ કરે ને પછી એના અર્થને એમાંથી બહાર આવે જ નહીં, એમાં એમાં જ રહે, અંતરમાં તો જાય જ નહીં. એ શાસ્ત્રના અર્થો કરવામાંથી પોતે જેને માટે થઈને અર્થ કરી રહ્યા છે એ વાતને ભૂલી જાય, એટલે એ અપેક્ષાથી એને છોડવું પડે, એને એ અપેક્ષાથી છોડવાનું છે. તો એ સમ્યક જ્ઞાન બે પ્રકારનું નથી, પણ એ નિરૂપણ બે પ્રકારથી છે. જ્યારે અનુભવ સહિતનું જ્ઞાન છે ત્યારે સાથે રહેલું જે દ્રવ્યશ્રુત જે છે એ દ્રવ્યશ્રુત એ ઉપચારથી એને સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે, પણ એ સમ્યક જ્ઞાન નથી. પણ એવું વ્યવહારથી ઉપચારથી જેને સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે એવું ન હોય તો પણ ન ચાલે, કેમ કે અંતરમાં જવાની શ્રદ્ધા કરતા પહેલા એને પૂર્વ તૈયારી રૂપે એવું જ હોય, છતાંય એ છોડવાનું છે, એ છોડીને અંદરમાં જવાશે. એ માત્ર શાસ્ત્રનો અભ્યાસ કર્યા જ કરશે તો આખી જિંદગી પૂરી થશે, તો પણ અંતરમાં જવાશે નહીં. શાસ્ત્રના અભ્યાસ દ્વારા જે વાત આવી છે એનો મર્મ શું છે, એની પાછળનો આશય શું છે, એ મર્મને પકડીને અંતરમાં જવાનું છે અને જે જ્ઞાન થાય છે અનુભવ દ્વારા તે સમ્યક જ્ઞાન છે. એટલે એ વખતે એને નિમિત્ત તરીકે હાજર હતું, સહચારી હતું, એટલે એને સમ્યક જ્ઞાનનું નિમિત્ત જાણીને એને વ્યવહાર સમકિત કહેવામાં આવે છે અથવા તો વ્યવહાર સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે. હવે પ્રશ્ન 153. નિશ્ચય ચારિત્ર અને વ્યવહાર ચારિત્ર બે પ્રકારનું છે. જો સમ્યક દર્શન સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એ ત્રણે ત્રણની વાત લેવી છે એટલે ત્રણેયને માટે થઈ અને નિશ્ચય અને વ્યવહાર બે પ્રકારનું કહ્યું છે, ત્રણેયને સમજાવવા માટે થઈને. તો એવો જ પ્રશ્ન ચારિત્રને માટે અહીંયા મૂક્યો છે કે નિશ્ચય ચારિત્ર અને વ્યવહાર ચારિત્ર તે બે પ્રકારનું છે. એમાં પણ ઉત્તર એ જ છે કે ના, ચારિત્ર તો કાંઈ બે પ્રકારનું નથી, બે પ્રકારે ચારિત્ર નથી, પણ તેનું નિરૂપણ બે પ્રકારે છે. જ્યાં સાચા ચારિત્રને ચારિત્ર નિરૂપણ કર્યું છે તે નિશ્ચય સમ્યક ચારિત્ર છે, તથા જે સમ્યક ચારિત્ર તો નથી પણ સમ્યક ચારિત્રનું નિમિત્ત છે અથવા સહચારી છે તેને ઉપચારથી ચારિત્ર કહીએ છીએ, તે વ્યવહાર સમ્યક ચારિત્ર છે. નિશ્ચય ચારિત્ર હોય અને તે વખતે બાહ્યમાં જે ચારિત્ર હોય, એટલે સાથે રહેલું ચારિત્ર, તે વ્યવહાર ચારિત્ર. નિશ્ચય ચારિત્ર ક્યારે હોય? સમ્યક દર્શન થાય ત્યાર પછીથી જ એ નિશ્ચય ચારિત્ર હોય. એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન સહિત અંતરમાં એ સ્થિતિ કરે છે, એ ત્યાં રહે છે, ટકે છે, ત્યારે જે ચારિત્ર હોય છે એ વખતે એ બહારમાં એ વ્યવહાર ચારિત્ર કહેવામાં આવે છે. એની પર વ્યવહાર ચારિત્રનો આરોપ અપાય છે, કેમ કે એ વખતે એને નિશ્ચય ચારિત્ર છે. એટલે નિશ્ચય ચારિત્ર છે તો વ્યવહાર ચારિત્ર છે. અને બીજી વસ્તુ કે નિશ્ચય ચારિત્ર એ વખતની સ્થિતિ ધ્યાનની છે, અને એ ધ્યાનમાં છે ત્યારે જે નિશ્ચય ચારિત્ર છે એ વખતે તો એ બાહ્યમાં એની દ્રષ્ટિ પણ નથી. એટલે ખરેખર જો જોવા જઈએ તો એ વખતે સહચારી કારણ કહી કે સહકારી કારણ જે કહેવામાં આવે છે એ તો બીજાને દેખાય છે એ વખતનું એનું ચારિત્ર, પણ એની તો એ દશા એવી છે કે એનું તો લક્ષ પણ એ તરફ નથી. જેને નિશ્ચય ચારિત્ર છે એટલે કે જે પોતાના સ્વરૂપમાં ધ્યાનમાં લીન થયા છે એ સમયે જે ચારિત્ર છે એ નિશ્ચય ચારિત્ર છે, અને એ વખતે બાહ્યની અંદર એનું જે ચારિત્ર છે, નગ્ન દિગંબર મુનિ દશા છે એવી દશા છે, તો એને આપણે દ્રવ્યલિંગ અથવા બાહ્ય ચારિત્ર કહીએ છીએ, અને એને વ્યવહારથી ઉપચારથી ચારિત્ર કહેવામાં આવે છે. તો એ વ્યવહાર ચારિત્ર જ્યારે છે, એટલે કે જ્યારે એને ધ્યાનમાં છે એ વખતે તો એની જીવને એ તરફ લક્ષ પણ નથી, એની સભાનતા પણ નથી. એની સભાનતા એ વખતે ત્યાં નથી, એ તો અંતરમાં ગયો છે, એ ધ્યાનમાં છે, અને એ વખતે પણ એ પેલું ચારિત્ર તો છે જ. એટલે ત્યાં એવો અર્થ નથી લેવાનો કે જ્યારે એ ધ્યાનમાં હોય ત્યારે જ પેલું વ્યવહાર ચારિત્ર કહેવાય, એમ નથી. સાથે રહેલું એટલે એનો અર્થ એવો છે કે જેને સાતમું ગુણસ્થાન આવ્યું છે અને એ ત્યાંથી પછી નીકળી અને એ છઠ્ઠે આવે છે, એટલે ધ્યાનમાં સાતમા ગુણસ્થાનની અવસ્થામાં છે અને પછી એ ધ્યાન એનું છૂટી જાય છે અને બહારમાં આવે છે, તો એ વખતે એને છઠ્ઠા ગુણસ્થાને જે ચારિત્ર હોય છે તે દ્રવ્યલિંગ છે, એ વ્યવહાર ચારિત્ર છે. આ એટલા માટે કહેવાની જરૂર પડે છે કે ચારિત્રની આખી પ્રક્રિયા એવી રીતે છે કે સમ્યક દર્શન થાય છે, એટલે કે સંકિત થાય છે, ત્યારે ચોથું ગુણસ્થાન હોય છે, તેને આપણે અવિરતિ સમ્યક દ્રષ્ટિ કહીએ છીએ. અવિરતિ સમ્યક દર્શન છે એટલે એને ચારિત્ર નથી, એને અંશે ચારિત્ર તો પ્રગટ્યું જ છે, પણ મુખ્યત્વે એને શુભ ભાવ હોય છે, મુખ્યત્વે એને શુભ ભાવ હોય છે, શુદ્ધ ભાવ ક્ષણિક હોય છે, અને બહુ જ ઓછો સમય માટે રહે છે અને ઘણા લાંબા સમયે આવતું હોય છે, કોઈક વખત અઠવાડિયે, કોઈક વખત 15 મહિને, કે ક્યારેક તો 2-3 મહિના પછી પણ ફરી પાછો એવા શુદ્ધ ભાવમાં જાય છે. એટલે શુદ્ધ ભાવ અતિ અલ્પ છે, એટલે ચોથા ગુણસ્થાનને કેટલીક જગ્યાએ શાસ્ત્રોમાં તો એને શુભ ભાવ છે એમ કહી અને અવિરતિ એની દશા બતાવી છે, પણ એને અનુભવ જે છે એ વખતે તો એને શુદ્ધ ભાવ જ થયો છે, શુદ્ધ ઉપયોગ થયો છે, એટલે એનું એની સાથે જે અનંતાનુબંધી કસાય જાય છે એવું એને ચારિત્ર તો છે જ, અને એને પણ એ વ્રત તપ પણ હોય, ન હોય એવું નથી, પણ છતાં પણ એને ચારિત્ર કહેવાતું નથી. એટલે અવિરતિ ચારિત્ર, અવિરતિ સમ્યક દ્રષ્ટિ કયો છે, અને પછી 5મા ગુણસ્થાને એને 12 વર્ષ સહિત, એટલે પ્રતિમા લે છે 11 પ્રતિમા સુધી, એ પ્રતિજ્ઞાઓ વધારતા વધારતા ત્યાં સુધીનું જે ચારિત્ર છે એ ચારિત્ર 5મા ગુણસ્થાનનું જે છે એ શ્રાવક અવસ્થા છે, અથવા તો દિગંબર માન્યતા પ્રમાણે એક શુલક છે તો પણ એ પાંચમું ગુણસ્થાન છે. એકમાત્ર લંગોટી હોય તો પણ એને પાંચમું ગુણસ્થાન જ કહેવાય. કેમ કે ત્યાં દેશ ચારિત્ર છે, પૂર્ણપણે પરિગ્રહનો ત્યાગ થયો નથી. પૂર્ણપણે પરિગ્રહ, બધા જ પરિગ્રહનો ત્યાગ થયો નથી. એક વસ્ત્ર રહ્યું છે કે પાત્રમાં જમવાનું થાય છે તો એ પૂર્ણપણે ત્યાગ નથી. એટલે એવી ક્ષુલક દશા છે એને પણ પાંચમું ગુણસ્થાન છે એમ કહેવામાં આવે. ત્યાં સુધી મુનિ દશા નથી. એટલે માતાજીને આપણે જે કહીએ એમને પણ એ પાંચમું ગુણસ્થાન હોય, શ્રાવિકાને પણ પાંચમું ગુણસ્થાન હોય, અને આર્જિકાજીને પણ પાંચમું ગુણસ્થાન હોય. એમને પછી અંતરંગ દશા જે હોય છે તેને પણ પછી એ પાંચમા ગુણસ્થાનને યોગ્ય જ અંતરંગ દશા કહેવાય. સાતમા ગુણસ્થાનને યોગ અંતરંગ દશા હોઈ શકે નહીં. હા, એમનો ક્ષયોપશમ, જ્ઞાનનો ક્ષયોપશમ, જ્ઞાનનો ઉઘાડ ઘણો હોય એવું હોય, એ વારંવાર એ પુરુષાર્થ કરી અને અંતરમાં ચાલ્યા જતા હોય એવું પણ હોય, તેમ છતાંય એ સાતમું ગુણસ્થાન એમને આવે નહીં. કેમ કે પૂર્ણપણે ત્યાગ વર્તતો નથી, પરિગ્રહનો ત્યાગ પૂરેપૂરો થયો નથી. હવે ચોથે ગુણસ્થાને છે કે પાંચમે ગુણસ્થાને છે, ત્યાંથી એ દીક્ષા લઈ, એટલે મુનિ દીક્ષા લઈને પાંચમે ગુણસ્થાને કે ક્ષુલક છે, એ પણ એક પ્રકારે તો એ સાધક છે, અને એને પણ દિગંબર પરંપરા પ્રમાણે તો એ દીક્ષા લીધી કહેવાય છે, પણ એ પૂરી પૂર્ણ દીક્ષા નથી કહેવાતી. પણ પૂરેપૂરું ચારિત્ર જ્યારે એ લે છે, એટલે કે છઠ્ઠા ગુણસ્થાનને યોગ્ય નગ્ન દિગંબર મુનિ થાય છે, નિર્ગ્રંથ મુનિ, કોઈ પણ પ્રકારનો અંતરંગ કે બાહ્ય પરિગ્રહ રહિત થાય છે, અને પછીથી એ ધ્યાનમાં એ પુરુષાર્થ કરે છે, તો એ વખતનો એનો પુરુષાર્થ છે તે અપૂર્વ પુરુષાર્થ છે, પહેલા ન થયો હોય એવો પુરુષાર્થ થાય છે, અને ત્યારે એને પોતાના સ્વરૂપમાં લીનતા વધારે થાય છે. લીનતા વધારે થાય છે, નિજરાગણી થાય છે, સંવરની દશા છે અદભુત, અને એ વખતે જે પ્રગટ કરે છે એ સાતમા ગુણસ્થાનની દશા પ્રગટ કરે છે, એ નિશ્ચય ચારિત્ર, અને પછી બહાર આવે છે તો જ છઠ્ઠું કહેવાય છે. પણ જો એ દશા એ પ્રગટ નથી કરી શકતો તો એની અંતરંગ દશા ચોથા કે પાંચમા ગુણસ્થાન જેવી જ હોય છે, અને બાહ્યમાં એ છઠ્ઠા ગુણસ્થાન જેવું ચારિત્ર પાળે તો એને સાતમા ગુણસ્થાનની દશા કહેવામાં આવતી નથી. કેમ કે અંતરંગ દશામાં હજી એને પુરુષાર્થ એવો ન ઉપડ્યો હોય અને નથી કરી શકતો, તો એ ચોથા પાંચમાની અંતરંગ દશા હોય તો એ જ ગુણસ્થાન કહેવામાં આવે છે. ભલે બાહ્યમાં ચારિત્ર એનું છઠ્ઠા ગુણસ્થાન જેવું નગ્ન દિગંબર 28 મૂળ ગુણ સહિત હોય, તેમ છતાં પણ. એટલે મહત્વનું એ છે કે સાતમે ગુણસ્થાને જાય છે અને પછી એમાંથી એ અંતરમાંથી બહાર આવે છે, ત્યારે જે ચારિત્ર છે તે છઠ્ઠા ગુણસ્થાનનું ચારિત્ર છે, એને વ્યવહાર ચારિત્ર કહેવામાં આવે છે. એને વ્યવહાર ચારિત્ર કહેવામાં આવે છે. એટલે જે સાથે રહેલું સહચારી છે તેને ઉપચારથી ચારિત્ર કહીએ છીએ, તે વ્યવહાર સમ્યક ચારિત્ર છે. નિશ્ચય નહીં વડે જે નિરૂપણ કર્યું હોય તેને સત્યાર્થ માની તેનું શ્રદ્ધાન કરવું, અને વ્યવહાર નહીં વડે જે નિરૂપણ કર્યું હોય તેને અસત્યાર્થ માની તેનું શ્રદ્ધાન છોડવું. અહીંયા પણ મૂળ વાત પાછી એ જ રીતે લીધી છે, અસત્યાર્થ માની તેનું શ્રદ્ધાન છોડવું. એટલે શ્રદ્ધાન છોડવામાં ફરી પાછી વાત તો એ જ આવે છે કે એ ચારિત્ર છે, છતાં પણ એ ચારિત્રની સભાનતા છોડવી, કે મને આ ચારિત્ર છે, હું આ ચારિત્ર પાળું છું, આ ચારિત્ર મારું આવું છે, મેં આ ચારિત્ર અંગીકાર કર્યું છે, એવી જે વિકલ્પરૂપ દશા છે એ દશાને છોડીને મુનિ પોતે પાછો પોતાના સ્વરૂપમાં એ મુનિ પોતે લીન થાય છે, પોતે પોતાના સ્વરૂપમાં લીન થાય છે, તો એ સભાનતાને છોડીને લીન થાય છે, અંતરમાં પાછા જાય છે. એક વખત ગયા છે અને હવે વારંવાર જાય છે, દિવસમાં કેટલી વાર જાય છે, અને પછી તો એટલી વખત જાય છે કે ગણી ન શકીએ આપણે, હજારો વાર એ અંતરમાં ચાલ્યા જાય છે, બહાર આવે છે, અંતરમાં ચાલ્યા જાય છે, બહાર આવે છે, આ દશા થયા કરે છે. એમનો પુરુષાર્થ અંતરમાં રહેવાનો છે, પણ અંતરમાં સ્થિરતાપૂર્વક નથી રહી શકતા, અંતરમાં સ્થિરતાપૂર્વક નથી રહી શકતા, એટલો જે અસ્થિરતાનો રાગ છે, જે એમને પોતાને પણ ખ્યાલ નથી એવો અસ્થિરતાનો રાગ છે, સૂક્ષ્મ રાગ છે, સાતમા ગુણસ્થાન કે અબુદ્ધિપૂર્વકનો રાગ એ વખતે વર્તે છે, અને ત્યાં એ રાગ એમને ખ્યાલમાં પણ નથી આવતો, છતાં પણ એ સ્થિરતા ત્યાં નથી કરી શકતા અને બહારમાં આવી જાય છે. એ બહારમાં આવે છે અને ત્યારે એ વખતે ક્યારેક એમને શુભભાવ પણ હોય છે, છઠ્ઠા ગુણ સ્થાનકે હોય છે તો શુભભાવ પણ હોય છે, ત્યારે એમને ઉપદેશકપણું પણ હોય, એ શાસ્ત્રની રચના પણ કરે. પણ એવા બધા જે ભાવ છે, શાસ્ત્રની રચના કરવાનો ભાવ, ઉપદેશ આપવાનો ભાવ, તો એવા ભાવમાં મુનિ રોકાઈ રહેતા નથી. એનાથી પોતે પોતાને અલિપ્ત તો દરેક સમયે જાણે છે, એવું નથી કે ભૂલી જાય છે, એવું નથી. દરેક સમયે એ જાણે છે કે આ કાર્ય મારું નથી ને આનો હું કરતા નથી, આ શાસ્ત્રની રચના કે આ ઉપદેશ આપવો એ મારું કાર્ય નથી ને એનો કરતા હું નથી. એ વાત તો એમને એ વખતે પણ હોય છે અને અનુભવમાં તો એમ જ છે કે બંનેને જુદા જાણે છે, પોતે પોતાના સ્વરૂપથી એ બધા કાર્યોને જુદા જાણે છે કે એ એમાં પોતે રહ્યા નથી, એવી જ એમની દ્રષ્ટિ માન્યતા એમ જ છે, અનુભવમાં પણ એમ જ છે. એવું અનુભવમાં ન હોય અને જો એ માનતા હોય કે ના આ કાર્ય પણ મારું ને પેલું કાર્ય પણ માનું, એવું હોય તો પછી એમને મિથ્યાત્વ કહેવાય. એટલે એવું મુનિને હોતું નથી, એમ નથી. એટલા માટે તો એ મુનિ એ શાસ્ત્રની રચના કરે છે. પછી એ શાસ્ત્રની રચનામાં એમણે કરી છે કે પોતાનું નામ લખવું કે એની પ્રસિદ્ધિ થાય કે એવા ભાવે એમને તો આવતા નથી. એ શાસ્ત્ર લખાઈ ગયું તો લખાઈ ગયું, શાસ્ત્ર શાસ્ત્રને કારણે લખાયું છે, એ પૂતગળ છે તો એ પૂતગળ છે, એને અને આ આત્માને કોઈ સંબંધ નથી, એવો ભાવ તો એમને સતત રહે છે, લખાય છે ત્યારે પણ રહે છે. પણ તેમ છતાં એ લખાય છે અને લખાય છે તો એ જાણે છે કે આ શુભભાવ આવ્યો છે તો શાસ્ત્રની રચના થઈ ગઈ છે. એટલે એ છઠ્ઠા ગુણસ્થાનની દશા જે છે, જેને આપણે વ્યવહાર ચારિત્ર કહીએ છીએ, એ બધું કોઈ અસત્ય છે એમ નથી. મારે તો એ તમને સમજાવવું છે કે એ બધું કોઈ અસત્ય નથી, પણ અહીંયા અસત્યાર્થ માની તેનું શ્રદ્ધાન છોડવું એ વાક્ય છે ને, એને કોઈ એકાંતે પકડી લેશે એટલા માટે આ સ્પષ્ટતા કરવી પડે છે. અસત્ય કશું નથી, એમાં બધું પરમ સત્ય જ છે, એ વાત જે કહેવામાં આવી છે એ સત્ય છે. પણ પેલો અનુભવ જે છે ને, જ્યાં સ્થિર થવું છે, જે મોક્ષ માર્ગનું કારણ છે, એ વાત ત્યાં રહેતી નથી. એ વાત ત્યાં રહેતી નથી, એ બધું નિમિત્ત છે. એટલે નિમિત્ત છે એટલે એને એમ બતાવવું છે કે આ સાથે રહેલી વસ્તુ છે, એ નિમિત્ત છે. મૂળ કારણ તો તારું ઉપાદાન કારણ, કે તું આત્મામાં જો સ્થિર થયો છે ને, એ ચારિત્ર છે, એ વાત દર્શાવી છે. એટલે અહીંયા એમ કહે છે કે એને અસત્યાર્થ માની તેનું શ્રદ્ધાન છોડવું, નહીતર શું થશે? જેમ આપણે સમ્યક જ્ઞાનમાં લીધું એ જ રીતે અહીંયા સમ્યક ચારિત્રમાં પણ એ જ રહેશે કે મુનિ એ ચારિત્રની સભાનતામાં ને સભાનતામાં રહ્યા જ કરે, એની જ સભાનતા વર્તે, એ જ ચારિત્ર, એ જ ચારિત્ર, એ જ ચારિત્ર કરી અને એના તરફ જ રહેશે, તો પછી એ અંતરમાં ક્યારે જશે? એ અંતરમાં ક્યારે જશે? એટલે એ વાત કહેવા માટે થઈને અહીંયા કહેવામાં આવી છે. એટલે શબ્દો જરા જુદી રીતે લેવામાં આવ્યા છે અહીંયા. અસત્યાર્થ માની તેનું શ્રદ્ધાન છોડવું, એ રીતે જે શબ્દો મૂક્યા છે એટલે જરાક આપણને ખટકે એવું છે. પણ ખરેખર જોવા જઈએ તો અહીંયા આશય તો એમનો એ જ છે, દર્શાવવાનો આશય એ છે કે એ ચારિત્ર છે તે પરમાર્થે ચારિત્ર નથી, પરમાર્થે બાહ્યલિંગ જે છે તે શુભભાવ છે, એવું એમને કહેવું છે. અને એવા શુભભાવ તરફનું લક્ષ્ય છોડવું, શ્રદ્ધાન છોડવું એટલે એ તરફનું લક્ષ્ય છોડવું. એ વસ્તુ અંદર જે વાત જે છે એ તો બરાબર જ છે, એ કોઈ અશ્રદ્ધા કરવા જેવી વાત નથી, પણ એનું લક્ષ્ય છોડવું. એટલે આ બંને શબ્દો અસત્યાર્થ અને શ્રદ્ધાન છોડવું એ જે છે એ વિશે જરાક ધ્યાન રાખવા જેવું છે. એને એ ખોટું કરી અને શ્રદ્ધાન છોડવું એટલે એ હોય જ નહીં અને બધું થઈ જાય, એ બધું વસ્તુ ખોટી જ છે, એવા કોઈ અર્થ કરવા નહીં. નહીતર પછી શું થશે કે સ્વચ્છંદતા આવી જશે, નહીતર પછી સ્વચ્છંદતા આવી જશે. એ વ્યવહાર ચારિત્ર ન હોય અને નિશ્ચય ચારિત્ર હોય એવું બનતું નથી, કેમ કે આખી પ્રક્રિયા જ એ પ્રકારે છે કે વ્યવહાર ચારિત્ર જે કહેવામાં આવે છે એ ચારિત્રને વ્યવહાર તો ત્યારે જ કહેવાય કે નિશ્ચય થાય છે ત્યારે, છતાં પણ એ એવું જ હોય છે. જ્યારે નિશ્ચય નથી થયો એનો ત્યારે પણ એ એવું જ છે, એના વિના આગળ કંઈ સાતમું આવતું નથી. ચોથે ગુણસ્થાનક એ મુનિ દીક્ષા ગ્રહણ કરે છે, નગ્ન દિગંબર મુનિ થાય છે, તો એ વખતે જે બાહ્યમાં જે ચારિત્ર છે એ જ ચારિત્ર સાતમેથી બહાર આવે છે ત્યારે પણ એવું જ છે, એમાં કોઈ ચારિત્રમાં વ્યવહાર ચારિત્રમાં ફરક પડ્યો નથી. છતાં એ સાતમું એચીવ કર્યું છે તો પેલું છઠ્ઠું કહેવાય, સાતમું થયું છે તો છઠ્ઠું કહેવાય, એટલે વ્યવહાર ચારિત્ર કહેવાય. ત્યાં સુધી જે છે એને છઠ્ઠું કહેવાતું નથી, એવું ને એવું છે તેમ છતાં પણ એ હોય તો જ સાતમે જવાય છે. ચારિત્ર લીધું નથી, બાહ્ય દ્રવ્યલિંગ લીધું નથી તો કે સાતમે ગુણસ્થાને જવાતું નથી. એટલા માટે જ આપણે આર્જિકાજીની વાત કરી કે આર્જિકાજીને પાંચમું ગુણસ્થાન છે તો પછી એ સાતમે જઈ નથી શકતા, કેમ કે એમાં પૂરેપૂરો પરિગ્રહ ગયો નથી, એટલે સાતમું ગુણસ્થાન એમને આવતું નથી. ભલે ગમે તેટલો જ્ઞાનનો ઉઘાડ હોય એ વાત બરાબર છે, અને સ્વરૂપમાં દ્રષ્ટિ હોય, ધ્યાનમાં પણ એ સ્વરૂપમાં જતા હોય, તે છતાં પણ સાતમું એમને આવતું નથી, સાતમું ગુણસ્થાન આવતું નથી. એટલે જે ચારિત્ર છઠ્ઠા ગુણસ્થાન કે છે એ કંઈ અસત્ય નથી, એ બરાબર જ છે ને, એવું જ હોય, એવું જ નિમિત્ત હોય. જ્યારે જેને સાતમાની દશા થાય છે, જેની અંતરંગ દશા સાતમાની થાય, એને બાહ્યમાં નિમિત્તે છઠ્ઠાનું જ નિમિત્ત હોય, એવું નિમિત્ત ન હોય અને સાતમાની દશા થઈ જાય એમ નથી. કે હાથીની અંબાડી ઉપર બેઠા બેઠા સાતમું ગુણસ્થાન આવી જાય, ચારિત્ર આવી જાય, એવું બનતું નથી. એ પરમ અસત્ય વાત છે, એ અસત્ય છે, પરમ અસત્ય છે. જે માન્યતા છે એ કપડાં પહેરેલા હોય અને ત્યાં જ એને સાતમું ગુણસ્થાનનું ચારિત્ર આવી જાય એમ બનતું નથી. એવા ઉદાહરણો જે આપવામાં આવ્યા છે એ બધા કલ્પનાથી ઉદાહરણો એવા આપવામાં આવ્યા છે. ભરત મહારાજ માટે પણ એવું આપવામાં આવ્યું છે. એ બધા ઉદાહરણ જે છે એ બરાબર નથી. કપડા વસ્ત્ર હતા અને સાતમું ગુણસ્થાન એમને આવી ગયું એમ નથી. પછી એમને પછી મુનિના કપડા પછી પેલા દેવોએ આપ્યા, આ બધી વાતો બધી છે ને કલ્પનાની વાતો બધી છે. એવી રીતે હોતું નથી કે મરુદેવી માતાને હાથીને ઓદા ઉપર થઈ ગયું ને મોક્ષમાં ગયા ત્યાંથી બેઠા બેઠા. આ બધી વાતો બધી કલ્પનાની વાતો છે. હાથીના ઓદા ઉપર બેઠા બેઠા સમ્યક દર્શન થઈ શકે, ત્યાંથી મોક્ષે તો ન જવાય. તો અહીંયા વાત આપણે ચારિત્રની વાત ચાલે છે, એટલે પેલા બે અસત્યાર્થ માની તેનું શ્રદ્ધાન છોડવું એની ઘણી સ્પષ્ટતા આપણે કરી છે. અને હવે દરેક જગ્યાએ એ વાતને તમારે સમજી લેવી કે જ્યાં આ રીતે કહ્યું હોય તો એનો ભાવ શું કહેવા માંગે છે એ સમજવું. હવે પ્રશ્ન 154. જો એમ છે તો જીન માર્ગમાં બંને નયોનું ગ્રહણ કરવાનું કહ્યું છે તેનું શું કારણ? એટલે કે નિશ્ચય નય અને વ્યવહાર નય બંને નયને ગ્રહણ કરવાનું કારણ શું? જો તમે વ્યવહાર નય છે એને અસત્યાર્થ માનીને છોડવાની વાત કરો છો, વ્યવહાર નયની રીતે વાત કરીએ તો દરેકમાં વ્યવહાર નયને એમ કહેવાનું કહ્યું છે તો શું, બંને નયોનું ગ્રહણ કરવાની વાત પણ શાસ્ત્રમાં છે તો એ બધું શું? અમને તો ગૂંચવાડા થાય છે, વ્યવહાર નયને કઈ રીતે લેવો અમારે? તો 12મી ગાથા એને માટે સ્પષ્ટ આપી છે. સમયસારની ગાથા 12મીમાં એ વાત સ્પષ્ટ કરવામાં આવી છે કે વ્યવહાર નય છે તે જાણેલો પ્રયોજનવાન છે, આદરેલો આચરેલો આશ્રય કરેલો પ્રયોજનવાન નથી, જાણેલો પ્રયોજનવાન છે. આદરેલો આશ્રય કરેલો કે આચરેલો પ્રયોજનવાન નથી પણ જાણેલો પ્રયોજનવાન છે. આપણે આ પહેલા ઉત્તર વાંચીએ, પછી એમાં બધી વાત નહીં આવે અને જરૂર લાગે તો આપણે 12મી ગાથાનો પછી વિસ્તાર કરીએ. અહીંયા ઉત્તરમાં સ્પષ્ટ કહ્યું છે કે જીન માર્ગમાં કોઈ ઠેકાણે તો નિશ્ચય નયની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે. આ મોક્ષ માર્ગ પ્રકાશકમાંથી લેવામાં આવ્યું છે કે નિશ્ચય નયની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે, તેને તો સત્યાર્થ એમ જ છે એમ જાણવું. નિશ્ચય નયથી જે કહ્યું છે એ તો સત્ય છે, એટલે એ વાત તો બરાબર છે જ. તથા કોઈ ઠેકાણે વ્યવહાર નયની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે તેને એમ નથી પણ નિમિત્ત આદિની અપેક્ષાએ આ ઉપચાર કર્યો છે એમ જાણવું. એ નિમિત્તની અપેક્ષાથી કહેવામાં આવ્યું છે વ્યવહાર નયની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે તેને એમ નથી પણ નિમિત્તની અપેક્ષાએ આ ઉપચાર કર્યો છે એમ જાણવું. જે બાહ્યમાં જે કંઈ વાત કરવામાં આવી હોય, વ્યવહાર નયથી જે કથન કહેવામાં આવ્યું હોય, એ બધા કથનને નિમિત્તની અપેક્ષાએ એ કહેવામાં આવ્યા છે, એને નિમિત્તની અપેક્ષાએ એવો એ ઉપચાર કરીને કહેવામાં આવ્યા છે. ત્યાં નિમિત્ત શું હતું એ વખતે જ્યારે નિશ્ચય હતું ત્યારે એ વખતે નિમિત્ત શું હતું એ દર્શાવવા માટે કહેવામાં આવ્યું છે. ત્યાં નિમિત્ત શું હતું, હાજરમાં શું હતું એ દર્શાવવા માટે કહેવામાં આવ્યું છે એમ જાણવું. જ્યારે માટીમાંથી ઘડો થાય છે ત્યારે કુંભારે ઘડો બનાવ્યો, એ વાક્યને આપણે એમ સમજવાનું કે માટીમાંથી ઘડો તો થવાનો હતો, તે થયો બરાબર છે, પણ એ વખતે હાજરમાં શું હતું? તો કે કુંભાર હતો, એ કુંભારનું નિમિત્ત ત્યાં બતાવવું છે એટલે કુંભારે ઘડો બનાવ્યો એમ કહેવામાં આવ્યું છે, અને એને વ્યવહાર અને એનું કથન કહેવામાં આવે. કુંભારે માટીમાંથી ઘડો બનાવ્યો એમ જ્યારે કહેવામાં આવે તો એ કયા નયનું કથન થાય છે? કુંભારે ઘડો બનાવ્યો જો એમ કહીએ તો એ વ્યવહાર નયનું કથન થાય છે. જો એને નિશ્ચય નયનું કથન માનીએ અને કુંભારને ઘડાનો કરતા માનીએ તો શું થાય? કુંભાર ઘડાનો કરતા થઈ જાય તો શું થાય? તો ઘણી ઉથલ પાથલ મચી જાય, ઘણી ઉથલ પાછલ મચી જાય. ઉથલ પાથલ શું થઈ જાય? તો કે કુંભારનું દ્રવ્ય જુદું અને માટી જુદી, બે દ્રવ્યો જુદા, અને એમાં કુંભાર એનો એને માટીની અંદર કાર્ય કરે એટલે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય કરે એવો અર્થ થઈ જાય, જે અશક્ય છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરી શકતું નથી, એટલે એ વિધાન ખોટું છે. કુંભારે ઘડો બનાવ્યો એ વ્યવહાર નહીંથી કહેવામાં આવે, ઉપચારથી કહેવામાં આવે તો બરાબર છે, પણ નિશ્ચય નહીંથી એ વાક્ય જે છે તે બરાબર નથી. નિશ્ચય નહીંથી એ વાત બરાબર ઠરતી નથી. એટલે એવું આવે ત્યારે વિરોધ ન કરવો પણ સમજવાનું કે કુંભારે ઘડો બનાવ્યો એમ જ્યારે કોઈ કહે ત્યારે કૂદી નહીં પડવાનું, ઉતરી નહીં પડવાનું, કુંભાર ઘડો બનાવી શકતો જ નથી એમ કરીને તૂટી નહીં પડવાનું, પણ એને બદલે એમ સમજવાનું કે વ્યવહાર નહીંથી કહેવાયું છે, એમાં ઉપચાર કરવામાં આવ્યો છે, બાકી માટીમાંથી જ ઘડો બન્યો છે, માટી જ એનું ઉપાદાન કારણ છે, અને ત્યાં માત્ર એટલો જ ઉદ્દેશ છે કે એ વખતે નિમિત્ત તરીકે કોણ હતું એ દર્શાવવા માટે થઈને એમ કહ્યું કે કુંભારે ઘડો બનાવ્યો. ત્યાં નિમિત્ત તરીકે કોની હાજરી હતી એ જણાવવા માટે થઈ અને કુંભારે ઘડો બનાવ્યો એટલે કુંભારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પણ એમાં કંઈ કુંભારે ઘડો બનાવ્યો નથી. આવું સમજવું જો આ રીતે સમજવામાં આવે તો વાત બરાબર છે. એટલે શાસ્ત્રની અંદર જેટલા જેટલા પ્રકારે વાત આવતી હોય એ બધામાં ઘણી જગ્યાએ ઘણા કથનો એવા વ્યવહાર નયના હોય, એટલે ત્યાં દરેક જગ્યાએ એમાં કૂદી પડવું, તૂટી પડવું, ઉછળી જવું કે નહીં, આમ નહીં, આમ નહીં, આમ નહીં, નિશ્ચયથી આમ, દરેક જગ્યાએ નિશ્ચયથી વાત કરવા બેસશો તો એ જે વ્યવહાર નહીંથી જે કંઈક વાત કહેવાની છે, કોઈક અપેક્ષાએ કોઈક વાત સમજાવવી છે, એ વાત પછી ચૂકી જવાશે. વ્યવહાર નહીંથી જે દર્શાવવું છે એ વાત પછી ચૂકી જવાશે. ત્યાં પેલું દર્શાવવું છે કે કુંભાર હાજર હતો એવું દર્શાવવું હતું, એ વાત પછી ચૂકી જવાય. જો તમે ત્યાં જ તૂટી પડો કે ભાઈ માટીમાંથી બન્યો છે તો પછી પેલી વાત રહી જાય. એટલા માટે શાસ્ત્ર વાંચીએ ત્યારે એ કથનને સમજવાના હોય છે. એમાં દરેક વખતે એ જો કરવા બેસતો અને એવી પંડિતાઈ કરવા બેસતો તો મૂળ વાત રહી જશે અને સ્વચ્છંદતા આવી જશે, અને સ્વચ્છંદતા આવી જશે. એટલે વ્યવહાર નહીં જે છે એને વ્યવહાર નહીં તરીકે સ્વીકારવો, વ્યવહાર નહીંના વાક્યોને એ વ્યવહાર નહીં તરીકે બરાબર સાચા છે એમ સ્વીકારવા. જો એવું સ્વીકારવામાં નહીં આવે તો સ્વચ્છંદતા આવી જાય, અને સ્વચ્છંદતા આવે એટલે કે નિશ્ચય આભાસ કહેવાય એને, એવો નિશ્ચય આભાસ થઈ જાય અને સ્વચ્છંદતા આવે તો એ જીવને તો ઘણું અભિમાન થઈ જાય અને એ તો પોતાના સ્વરૂપમાં જઈ ન શકે. એટલે વ્યવહારને એનું મહત્વ છે તેને તે રીતે સમજવું. અહીં આપણે આગળ વાંચીએ છીએ કે અહીંયા એક એમ કહેવામાં આવ્યું છે કે સત્યાર્થ એમ જ છે એમ જાણવું તથા કોઈ ઠેકાણે વ્યવહાર નહીંની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે તેને એમ નથી પણ નિમિત્ત આદિની અપેક્ષાએ આ ઉપચાર કર્યો છે એમ જાણવું, અને એ પ્રમાણે જાણવાનું નામ જ બંને નયોનું ગ્રહણ છે. પણ બંને નયોના વ્યાખ્યાનને સમાન સત્યાર્થ જાણી આ પ્રમાણે પણ છે તથા આ પ્રમાણે પણ છે એવા ભ્રમરૂપ પ્રવર્તવાથી તો બંને નયો ગ્રહણ કરવા કહ્યા નથી. એવું નથી કહ્યું કે બંને નયને તમારે એક સમાન માનવા, એવું નથી કહેવામાં આવ્યું કે બંને નયથી જે કહેવામાં આવ્યું છે બંને સત્ય છે અને બંનેમાંથી ગમે તે તમે પકડો આ પણ ચાલે ને આ પણ ચાલે, બંનેમાંથી ગમે તે પકડો તો આ પણ ચાલે ને આ પણ ચાલે, બંને સમાન છે એવું નથી કહેવામાં આવ્યું. મારે એક જગ્યાએ હમણાં રહેવાનું થયું તો એમાં ભાઈએ મને રૂમ બતાવીને મને કહ્યું કે રમેશભાઈ આમાં રહેવું હોય તો આમાં ને આમાં રહેવું હોય તો આમાં, આ પણ બરાબર છે આ પણ બરાબર છે બંને બરાબર છે. મેં કીધું બરાબર તમારી વાત બંને સાચી છે બંને બરાબર છે. અહીંયા એમ નથી બંને બરાબર છે એમ નથી, અહીંયા બંને બરાબર છે એમ નહીં, બંનેમાં ફેર ઘણો ફેર છે પણ છતાંય એ એની જગ્યાએ બરાબર છે, વ્યવહાર નહીં વ્યવહાર નહીંની જગ્યાએ બરાબર છે, પણ એ કંઈ નિશ્ચય નહીંની તોલે આવતો નથી. નિશ્ચય નહીં છે તે ગ્રહણ કરવા યોગ્ય છે, અને વ્યવહાર નહીં છે તે જાણવા યોગ્ય છે. જે કંઈ જાણવું થાય છે તે બધું વ્યવહાર દ્વારા તો જાણવું થાય છે. આખો નિશ્ચય માર્ગ જે દર્શાવ્યો છે એ વ્યવહાર દ્વારા તો દર્શાવ્યો છે. નિશ્ચય માર્ગ દર્શાવ્યો છે કેવી રીતે? વ્યવહાર દ્વારા તો જણાવ્યો છે. આત્માનું સ્વરૂપ જે જણાવવામાં આવ્યું છે કેવી રીતે જણાવવામાં આવ્યું છે? વ્યવહાર દ્વારા તો જણાવવામાં આવ્યું છે. એક એક કરીને વાત કરવામાં આવી છે, ભેદ કરીને વાત કરવામાં આવી છે. એટલે આખો એ વ્યવહાર નહીં થયો. ભેદ રૂપ તો આત્માની અવસ્થા છે નહીં, અખંડ સ્વરૂપ છે. છતાંય આપણે દ્રવ્ય ગુણ પર્યાય આવા ભેદ પાડીએ છીએ. પર્યાયને આપણા ઉત્પાદ વ્યય વગેરે ભેદ પાડીએ છીએ. આ બધું સમજવા માટે કરીએ છીએ. તો એ બધું શું છે? એ વ્યવહાર નહીં છે. હવે એને આખો છોડી દો કે ના એમ નહીં એમ નહીં, તો પણ પછી કેમ થશે? તું સમજીશ કેવી રીતે પ્રભુ? તારે સમજવું છે તો પણ તારે વ્યવહાર નહીંથી જ સમજવાનું છે. એટલે વ્યવહાર નહીં છે તે જાણવા માટે છે, અને જાણેલો પ્રયોજનવાન છે. હવે આમાં 12મી ગાથાની વાત જે છે એ પણ આપણે સાથે લઈ લઈએ તો વધારે સ્પષ્ટતા થશે. કે સમયસારની 12મી ગાથામાં જે કહેવામાં આવ્યું છે એમાં એમ કહેવામાં આવ્યું છે કે વ્યવહાર નહીં છે તે જાણેલો પ્રયોજનવાન છે, આદરેલો પ્રયોજનવાન છે, વાન નથી. વ્યવહાર નહીં આદરેલો પ્રયોજનવાન નથી. તો જાણેલો પ્રયોજનવાન એટલે કઈ રીતે? એ માટે એમાં ઉદાહરણ આપવામાં આવ્યું છે કે સોનું અને એની સાથે રહેલી માટી, એ ખાણમાંથી જે નીકળે છે તે શુદ્ધ સોનું નથી નીકળતું. સોનું માટીની સહિત નીકળે છે, એટલે એની ઓર નીકળે છે. એને જ્યારે શુદ્ધ કરવા માટે તપાવવામાં આવે, ગરમ કરવામાં આવે છે, તો એ ગરમ કરવામાં આવે ત્યારે એ જેમ જેમ ગરમ કરતા જઈએ તેમ તેમ એ અંદરથી શુદ્ધતા વધતી જાય અને અશુદ્ધિ ઘટતી જાય. શુદ્ધિ વધે અને અશુદ્ધિ ઘટતી જાય. હવે એ ક્યાં સુધી આપણે એને ગરમ કરવું? તો કે તમારે એ જાણવું તો પડશે ને, એ જાણવું તો પડશે ને કે અત્યારે હવે આટલી શુદ્ધિ થઈ અને આટલી અશુદ્ધિ બાકી રહી, હવે આટલી શુદ્ધિ થઈ ને હવે આટલી અશુદ્ધિ બાકી રહી. એમ જાણતા તમે છેક જ્યારે એ પૂર્ણ શુદ્ધ થશે ત્યાં સુધી તમારે એ જાણતા રહેવું પડશે ને ત્યાં સુધી એને ગરમ કરવું પડશે. એટલે તમે ગરમ કરો છો એ પુરુષાર્થ છે. એટલે જ્યારે તમારો પુરુષાર્થ ચાલુ છે તો એ વખતે તમારે એની અશુદ્ધતા અને શુદ્ધતા બંનેને જાણવા પડશે કે આટલું શુદ્ધ થયું છે ને હવે આટલી અશુદ્ધિ બાકી રહી છે. તો આત્મામાં જ્યારે આપણે મોક્ષ માર્ગનો પુરુષાર્થ કરીએ ત્યારે જે અશુદ્ધિ બાકી છે એ અશુદ્ધિને દૂર કરવા માટે થઈને એને જાણવી તો પડશે ને કે હવે આટલી અશુદ્ધિ બાકી રહી છે. એ અશુદ્ધિને ગ્રહણ કરી રાખવા માટે નહીં, પણ એને દૂર કરવા માટે થઈને એ અશુદ્ધિ કેટલી છે એને જાણવી તો પડે. એને ક્યાં સુધી જાણવી પડે? કે જ્યાં સુધી પૂર્ણપણે શુદ્ધતા પ્રગટે નહીં ત્યાં સુધી એને જાણવી પડે. એટલે એવો વ્યવહાર એ હોય છે, અને એવો વ્યવહાર એ અપેક્ષાએ જાણેલો પ્રયોજનવાન છે. એ અપેક્ષાએ એ જાણેલો વ્યવહાર નહીં છે તે જાણેલો પ્રયોજનવાન છે. લક્ષ્ય ક્યાં છે? શુદ્ધિ પ્રાપ્ત કરવાનું લક્ષ્ય છે. એટલે આદરેલો શું છે? તો કે શુદ્ધ નિશ્ચય નહીંથી જે વાત કરવામાં આવી છે એને જ ગ્રહણ કરવાની છે, એને જ ગ્રહણ કરવાની છે, એ જ પરમ સત્ય છે. પણ એની વર્તમાનની પર્યાય છે એને તો એને સમજવી તો પડશે ને કે વર્તમાનમાં એ શુદ્ધ નથી. માત્ર જો એ એમ જ એક જ નિશ્ચય લઈને બેસી જાય કે મારું સ્વરૂપ તો શુદ્ધ છે, ત્રિકાળ મારું સ્વરૂપ શુદ્ધ છે, સિદ્ધ સમાન છું, એમ જો લઈને બેસી જાય તો એ કઈ શુદ્ધતા પ્રગટ કરી શકતો નથી. એની વર્તમાન પર્યાયને પણ એને સમજવી પડશે કે વર્તમાનમાં મારી દશા આ છે, મારું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ જે છે તે દ્રવ્યાર્થિક નહીંથી પણ પર્યાર્થિક નહીંથી. તો કે પર્યાર્થિક નહીંથી તો હું મનુષ્ય છું, હું સ્ત્રી છું અથવા હું પુરુષ છું, તો એ પણ એને જાણવું તો પડશે ને. એટલે એવો એ જાણેલો એ પ્રયોજનવાન છે વ્યવહારને. બીજી રીતે જો કહીએ તો ભેદ કરીને જ્યારે નિશ્ચયનું સ્વરૂપ જાણવું છે ત્યારે પણ એ વ્યવહારને જાણેલો પ્રયોજનવાન છે, એના દ્વારા જ જાણી શકાશે. અને પર્યાર્થિક નહીંની વાત લઈએ તો પણ ખરેખર જોવા જઈએ તો આગળ વધીને એ થોડી સૂક્ષ્મ વાત છે કે કેટલીક વખત તો એ શુદ્ધ પર્યાય જે છે જે ઉત્પન્ન થાય છે એને પણ પછી વ્યવહાર કહેવામાં આવે છે. એટલે કેવળ જ્ઞાનની પર્યાયને પણ એ અપેક્ષાએ, દ્રવ્યની અપેક્ષાએ એને વ્યવહાર કહી દેવામાં આવે છે. સૂક્ષ્મ વાત છે, ન પકડાય તો ન પકડશો પ્રભુ. પણ સમ્યક દર્શનની પર્યાય છે એને પણ ધ્રુવની અપેક્ષાએ શું કહેવામાં આવે છે? એ પર્યાય છે, ક્ષણિક છે, એટલા માટે એને પણ વ્યવહાર કહેવામાં આવી છે. એટલે એના તરફથી લક્ષ છોડાવવા માટે થઈને, ભલે શુદ્ધ પર્યાય હોય તો પણ એના તરફથી લક્ષ છોડાવવા માટે થઈને, દ્રવ્ય તરફ લક્ષ કરાવવા માટે થઈને પણ કેટલીક વખત એને વ્યવહાર કહી દેવામાં આવે છે. એટલે એવો પણ વ્યવહાર હોય છે, એવો પણ વ્યવહાર હોય છે. વ્યવહાર નહીં વાત છે, અને પછી એવા વ્યવહારની પણ વાત કરવામાં આવી હોય કે શુદ્ધ પર્યાયને પણ વ્યવહાર કહેવામાં આવ્યો હોય, તો ત્યાં પણ એ જ આશય જે છે તે એ છે કે તમને દ્રષ્ટિ કરાવવી છે ને, તમને આત્મામાં રાખવા છે, એટલા માટે એને વ્યવહાર કહ્યો છે. પણ એને પણ જો કાઢી નાખવામાં આવે, એ બધી જ વસ્તુને, વ્યવહારને બધાને કાઢી નાખવામાં આવે, બધાને અસત્ય ઠરાવવામાં આવે, બધા વ્યવહારને અસત્ય જો ઠરાવી અને કાઢી નાખવામાં આવે, અને પછી એમ કે એક અસત્ય છે સદ્ધાંત છોડવું, એવી વાત જો હોય તો પછી ધર્મનું સ્વરૂપ આ રીતે પ્રાપ્ત કરી શકાય જ નહીં. તો પર્યાય માત્ર જે છે, જે પર્યાર્થિક નહીંથી તો એ બરાબર છે એમ જ છે, અને છતાંય દ્રવ્યાર્થિક નહીંથી જોવા જઈએ તો બધી જ પર્યાય ક્ષણિક હોવાથી એને આપણે કાઢી નાખીએ છીએ, એને ગૌણ કરી દઈએ છીએ, એને તરફ દ્રષ્ટિ કરવાની નથી, એ છે જ નહીં, એવા વચનો પણ સમયસાર આદિમાં આવે છે. એટલે એવો બધો જ વ્યવહાર આપણે કાઢી નાખીએ એમ નથી. એટલે વ્યવહારને વ્યવહાર તરીકે સમજવાનો છે અને નિશ્ચયને નિશ્ચય તરીકે સમજવાનો છે. આ વાત છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. પ્રશ્ન 154નો પહેલો ભાગ લીધો છે, એના પછીથી બીજા વધારે ભાગ છે, બીજો ભાગ છે એ પણ આપણે આવતી વખતે લઈશું. કોઈ ખાસ પ્રશ્ન હોય તો આજના સ્વાધ્યાય સંબંધી, અન્યથા આજનો સ્વાધ્યાય આપણે પૂરો કરીએ છીએ. જય જીનેન્દ્ર.